પરિશિષ્ટ છે. ફુકોકુ ક્યો હેઈ. સંપન્ન દેશ, સશક્ત સેના. રિચ કન્ટ્રી, સ્ટ્રોંગ આર્મી. ફુકોકુ ક્યો હેઈ કા મતલબ હૈ સંપન્ન દેશ, સશક્ત સેના. ઇસ નારે કા જિસકી ઉત્પત્તિ પ્રાચીન ચીન મેં હુઈ થી, જાપાની સરકાર દ્વારા મેઇજી કાલ મેં પ્રયોગ કિયા ગયા. ઇસકા મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ સંબંધી જાપાની ઉદ્યોગો કો બઢાવા દેકર પશ્ચિમી દેશો કે મુકાબલે મેં જાપાન કો શક્તિશાલી બનાના થા. તોકુગાવા કાલ કે અંતિમ ભાગ મેં હયાશી તથા સાતો જૈસે વિદ્વાનો ને જાપાન કી સૈનિક તૈયારી કે સાથ સાથ ઇસ બાત પર ભી જોર દિયા કે યદિ જાપાન વિદેશી દબાવ સે છુટકારા પાના ચાહતા હૈ તો ઉસે અપની સંપૂર્ણ સાંસ્કૃતિક ઉન્નતિ કી ઓર ભી ધ્યાન દેના ચાહીએ. ઉદાહરણતયા હયાશી ને કહા કે વસ્તુઓ કી જડે ભી હોતી હૈ ઓર ઉનકે ફલ ભી. સંસ્કૃતિ શક્તિ કી જડ હૈ. શક્તિ કા સહી રૂપ સંસ્કૃતિ કે વિકાસ કે બિના પ્રાપ્ત કરના કઠિન હૈ. થિંગ્સ હેવ દિયર રૂટ્સ એજ વેલ એજ દિયર ફ્રૂટ્સ. કલ્ચર ઇઝ ધ રૂટ ઓફ પાવર. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એટેન ધ ટ્રુ ફોર્મ ઓફ ધ લેટર વિદાઉટ ડેવલપિંગ ધ ફોર્મર. ચૂંકિ ઉનકે અનુસાર સંપન્નતા ઓર શક્તિ કા સ્રોત સંસ્કૃતિ થી, ઇસલિયે ઉન્હોને કહા કે રાષ્ટ્ર કો ઉચિત આર્થિક શૈક્ષિક એવમ રાજનૈતિક નીતિઓ દ્વારા સંસ્કૃતિ કો બઢાવા દેના ચાહીએ. સાતોને સુઝાવ દિયા કે રાષ્ટ્ર કા સંપૂર્ણ કેન્દ્રીકરણ કિયા જાના ચાહીએ, ક્યોંકિ એક કેન્દ્રિત રાષ્ટ્ર હી જાપાન કે સાંસ્કૃતિક સ્તર કો ઊંચા ઉઠા સકતા થા ઓર ફલસ્વરૂપ જાપાન કો વિશ્વ કા સબસે સંપન્ન તથા શક્તિશાળી રાષ્ટ્ર બના સકતા થા. મેજી કાલ કે આરંભિક દોર મેં ઇન લક્ષ્યો કા હાશિમોતો, સકુમા તથા અનેક અન્ય નેતાઓ ને સમર્થન કિયા ઓર પશ્ચિમી ચુનૌતીઓ કા સામના કરને કે લિયે આર્થિક એવમ રાજનૈતિક સુધારો પર જોર દિયા. મેજી પુનઃ સ્થાપન કે બાદ નઈ સરકાર કે નેતાઓ ને ભી ફુકોકુ ક્યો હેઈ પર જોર દિયા, ક્યોંકિ ઉનકા વિશ્વાસ થા કે કેવલ સંપન્ન ઓર સશક્ત જાપાન હી અસમાન સંધિ પ્રણાલી સે અપના ઉદ્ધાર કર સકતા થા તથા પશ્ચિમી સામ્રાજ્યવાદ સે ટક્કર લે સકતા થા. આરંભિક મેજી કાલ કે નેતાઓ ને સર્વસંમતિ સે ફુકોકુ ક્યોહેઈ કો અપના માર્ગદર્શક બનાયા. હાલાંકિ પ્રાથમિકતા કે મામલે કો લેકર ઉનમે એક મત નહીં થા. ઉનમે સે કુછ કા કહેના થા કે રાષ્ટ્રીય સંપન્નતા કો પ્રાથમિકતા દી જાની ચાહીએ, ક્યોંકિ યહ મુદ્દા અધિક મહત્વપૂર્ણ થા. ઇસકે વિપરીત કુછ જાપાની નેતા સશક્ત સેના કી સ્થાપના કો બાકી સબ મુદ્દો સે અધિક મહત્વપૂર્ણ સમજતે થે. લેકિન જલ્દી હી ઉન્હોને ફૈસલા કિયા કે રાષ્ટ્ર કી સંપન્નતા કો બઢાવા દિયા જાના ચાહીએ, ક્યોંકિ રાષ્ટ્રીય શક્તિ કે લિયે રાષ્ટ્ર કો સંપન્ન હોના અત્યંત આવશ્યક થા. રાષ્ટ્રીય સંપન્નતા કો ઉત્પાદન કે પશ્ચિમી સાધનો કે બિના પ્રાપ્ત કરના સંભવ નહીં થા. ઇસલિયે ઉન્હોને પશ્ચિમી તકનીકો પર આધારિત ઔદ્યોગિકીકરણ પર જોર દિયા. હા, યહાં પર ધ્યાન દેને યોગ્ય બાત યહ હૈ કે ઇન નેતાઓ ને રાષ્ટ્રીય સંપન્નતા મેં વૃદ્ધિ કા સમર્થન જનતા કે રહન સહન કા સ્તર ઊંચા ઉઠાને કે લિયે નહીં, બલ્કિ અધિક હથિયાર એકત્રિત કરને તથા પશ્ચિમી ટક્કર તથા પશ્ચિમ સે ટક્કર લેને કે ઉદ્દેશ્ય સે હી અધિક સૈન્ય શક્તિ પ્રાપ્ત કરને કે લિયે કિયા. મેજી નેતાઓ કા યહ વિશ્વાસ થા કે ચૂંકિ સભી આધુનિક રાષ્ટ્ર સ્વતંત્ર થે, ઇસલિયે ઉન્હોને ઉનકી સ્વતંત્રતા કો કાયમ રખને કે લિયે એક હદ તક ધન ઓર શક્તિ કી આવશ્યકતા થી. ધન એવમ શક્તિ પ્રાપ્ત કરને કે લિયે રાષ્ટ્ર કો અપને માનવ એવમ ભૌતિક સંસાધનો પર સંપૂર્ણ નિયંત્રણ કી આવશ્યકતા થી. ઇસ તરહ ઉન્હોને અનુભવ કિયા કે રાષ્ટ્ર કે સંસાધનો કે પ્રયોગ દ્વારા સંપન્ન એવમ શક્તિશાળી સેના તૈયાર કરને કે લિયે કેન્દ્રિત રાજકીય ઢાંચા ખડા કરને કી જરૂરત થી. યહી કારણ થા કે પુનઃ સ્થાપન કે બાદ के पहले दशक में संस्थापक ढांचे में किए गए परिवर्तन इसी नीति के तहत उचित ठहराए गए। मेजी सरकार ने एक के बाद एक 1872 का शिक्षा आदेश एजुकेशन ऑर्डर ऑफ 1872, 1873 का अनिवार्य सैनिक भर्ती अधिनियम कंस्क्रिप्शन ऑर्डिनेंस ऑफ 1873 तथा 1873 से 1881 के भूमि कर सुधारों लैंड टैक्स रिफॉर्म्स ऑफ 1873 टू 1881 को पारित किया। सरकार द्वारा उद्योगों की स्थापना की तथा पश्चिमी विचारधाराओं एवं तकनीकों का प्रसारण किया। इन नीतियों का मुख्य जोर उद्योग के विकास पर था ताकि देश संपन्न हो और उससे एक शक्तिशाली सेना क्योहेई को कायम किया जा सके। विभिन्न युद्ध उद्योगों को प्रथम स्थान दिया गया। इससे साफ जाहिर होता है कि मेजी नेताओं के मन में फुकोकू का मतलब था राष्ट्र के रणनीतिक उद्देश्यों की पूर्ति। इसके विपरीत प्रजा कुछ और ही समझती थी। अनिवार्य सेना भर्ती कानून का पारित होना उस कार्यक्रम का आरंभ था जो बाद में एशिया महाद्वीप पर आक्रमण का कारण बन गया। जुलाई 1882 के कोरियाई ईमो सैनिक विद्रोह के बाद सेना के लिए अधिक से अधिक धन समेटा जाने लगा तथा एक 8 वर्षीय सेना विस्तार के कार्यक्रम की स्थापना की गई। 1883 के पहले सेना पर कुल वार्षिक आय का 20% से कम खर्च किया जाता था, लेकिन 1890 तक यह बढ़कर 40% हो चुका था। इसी काल में सक्रिय सैनिकों की संख्या 43,000 से बढ़कर 75,000 हो गई। नौसेना में 32 जंगी जहाज शामिल किए गए तथा कूरे एवं सासोबो में नौसैनिक केंद्र कायम किए गए। इस सभी प्रकार के सैनिक खर्चे का बोझ जनता को झेलना पड़ा। अब तक राष्ट्रीय आय का भारी हिस्सा भूमि कर एवं फुटकर करों से प्राप्त होता था। मत्सुकाता ने अपनी आर्थिक नीति के तहत विभिन्न प्रकार के भोगकर्ताओं पर कर लगाकर जनता पर करों का भार और भी बढ़ा दिया। मत्सुकाता की मुद्रा स्फीति नीतियों ने अनेक कृषकों को बर्बाद कर दिया और उनमें से बहुत तो अपनी भूमि से भी हाथ धो बैठे। 1882 से 1884 तक जनाधिकार आंदोलन का समर्थन करने वाले समाचार पत्रों ने फुकोकू एवं क्योहेई के बीच के विरोधाभासों पर प्रकाश डाला और सैनिक आक्रमण के लिए युद्ध सामग्री के भंडार तैयार किए जाने का विरोध किया। समाचार पत्र ज्यू सिम्बून के एक लेख में कहा गया है कि सैन्य विस्तार को इसलिए प्राथमिकता दी जा रही है क्योंकि विश्व भर में साम्राज्यवाद भड़का हुआ है और इसका विरोध सभी राष्ट्रों के बीच समान अधिकार के आदर्श को मान्यता देकर किया जा सकता है। इस लेख के लेखक ने बताया कि जापान एक छोटा सा राष्ट्र है जिसे राष्ट्रीय संपन्नता की ओर ध्यान देना चाहिए और कमजोर पड़ोसी देशों के विरुद्ध आक्रामक रुख अपनाना त्याग देना चाहिए। लेकिन सरकार ने सेना विस्तार का कार्यक्रम जारी रखा। उधर जनाधिकार आंदोलन भी अति राष्ट्रवादी होता जा रहा था और राष्ट्रीय अभिलाषाओं एवं संपन्नता की पूर्ति के लिए आक्रामक विदेशी नीति पर जोर दे रहा था। जीयूतो तथा दूसरे सरकार विरोधी दल जो भूमिपतियों एवं संभ्रांत वर्ग का प्रतिनिधित्व करते थे ने भी चीन एवं कोरिया के खिलाफ आक्रामक नीति के लिए आवाज़ उठाई। राष्ट्र को संपन्न बनाने के लिए युद्ध करना उचित ठहराया गया, जिसका मतलब जनता के जीवन स्तर को ऊंचा उठाने के लिए धन जमा करना नहीं बल्कि राष्ट्र की शक्ति में वृद्धि करना था। चूंकि अपने बाह्य रूप में फुकोकू क्योहेई का मतलब न केवल पश्चिमी शक्तियों के विरुद्ध तैयारी था बल्कि उनके साथ प्रभुसत्ता के लिए प्रतिस्पर्धा भी था। यह नीति जापान को साम्राज्यवाद एवं युद्ध के रास्ते पर ले गई।